अरबिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः महादेव्याकुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद राजचंद्र ज्ञान मंदिर ट्रस्ट राजकोट रविवार तारीख 22 मे 2010 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 547 मोहमय क्षेत्र माक्सरवद आठम बुधवार 1951 અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતા છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે, જેથી અપ્રતિબંધ ભાવને વિશેષ દ્રઢ કરી જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે 2 માસ પણ થાય ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે. છતાં બને ત્યાં સુધી વચ્ચે 2-1 મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. પૂજ્ય મુનિશ્રી ઉપરનો પત્ર છે. કૃપાળુ દેવને એમની નાની બહેનના લગ્ન પ્રસંગે ભવાણિયા તરફ જવાનું છે, પરંતુ સંસારના કોઈ પ્રસંગમાં રસ કે રુચિ છે નહીં. જ્ઞાની પુરુષની સંસાર તરફની અત્યંત ઉદાસીનતા એ જ એના અધ્યાત્મનું કારણ છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા ન હોય, વૈરાગ્યના ભાવ ન હોય તો ધર્મની વાત કરીએ મોઢેથી શબ્દથી એ બધું આડંબર અને દેખાડો છે. ચિત્તની અવસ્થા તે ધર્મ છે, અંતરંગ દશા તે ધર્મનું સ્વરૂપ છે. લખે છે, અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં કેટલો સરસ શબ્દ છે. ભવાનિયા એટલે આ ભવના જન્મ ગામમાં સાધારણ વ્યવહારિક પ્રસંગે જવાનું કારણ છે. પ્રસંગ પણ કેવો લખ્યો? સાધારણ પ્રસંગ તો ઘરનો છે ને, પણ સાધારણ. ક્યાંય મહત્વ ક્યાંય સ્થાપિત થતું નથી. લોકસંજ્ઞાનું, લોક પ્રતિબંધનું જ્ઞાની ગમે તે રીતે લખતા હોય એને કોઈ પ્રયાસ ન કરવો પડે. સહજ સ્વાભાવિક રીતે જ એ કહે છે કે આ જન્મભવનું જન્મગામ છે ત્યાં સાધારિક વ્યવહારિક પ્રસંગ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતા છૂટી શકાય તેમ પણ બને. ઘણા પ્રકારથી વિચાર કરતા એમ થાય છે કે કદાચ આ પ્રસંગથી છૂટી શકાય ખરું, ન જઈએ, પ્રસંગને ટાળીએ તો બની શકે ખરું. તો કે એ ઘણા પ્રકારથી છૂટી શકવાનું વિચારતા છૂટી શકાય તેમ પણ બને. તથાપિ કેટલા જીવોને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે. જે સંગ પ્રસંગી સગા સ્નેહીઓ સંબંધીઓ કુટુંબજનો પરિવારજનો છે એ બધાને આ મહત્વ પોતે કદાચ ન જાય તો એ કારણ કેવું છે? અલ્પ છે, એમાં વિશેષ નથી. છતાં એનો પરિણામ, એનો પ્રત્યાઘાત કેવો છે? તો કે વિશેષ અસમાધાન. લોકોને સમાધાન ન થાય એટલું જ નહીં, પણ અનેક પ્રકારના મનની અંદર પ્રશ્નો ઊભા થાય. કેવા થાય? વિશેષ. વાત અલ્પ છે પણ લોકોની દ્રષ્ટિએ એની વિશેષતા ઘણી છે અને જ્ઞાનીની દ્રષ્ટિએ એની અલ્પતા ઘણી છે. કે કંઈ બીજું એવું નથી, ગયા ન ગયા ઠીક છે બધું, પણ જે લોકો છે જેને સંયોગ છે જેનો સાથ છે એમને તો અસમાધાન થાય, અસંતોષ થાય. ઘણી પ્રકારનો મનની અંદર ભાવ આવે વિરોધનો અને એ વિશેષ આવે. એટલે એવી સંભાવના કોઈના તરફ કોઈને પણ અંતરંગની અંદર કશાયનો નિમિત્ત શક્ય ત્યાં સુધી જ્ઞાની પુરુષો ન બને. એથે કહે છે કે તેથી અપ્રતિબંધ ભાવને વિશેષ દ્રઢ કરી જવાનો વિચાર રહે છે. આ અમારો અમને પ્રતિબંધરૂપ નથી એ. અપ્રતિબંધ ભાવને દ્રઢ કરીને અમે જઈશું કે જેથી કરીને ક્યાંય પણ એ વસ્તુ અમને બાધારૂપ ન થાય. પ્રસંગમાં હાજરી આપવા છતાં પ્રસંગ આપણા ઉપર અસર ન કરે, આપણે પ્રસંગના પ્રવાહમાં તણાઈએ નહીં. આ ઉદાસીનતાનું સ્વરૂપ છે. હાજરી હોય હોય એ અન્યને માટે હોય. 339માં કહ્યું કે અમે આ વ્યવહારના વેપારના કાર્યો કરીએ છીએ જેથી એમને દુઃખ ન થાય, એમને દોષ ઉત્પન્ન ન થાય. તો અન્યનું પોતાની સાથે સંગાથમાં જે જીવો છે એનું પણ જ્ઞાની કલ્યાણની દ્રષ્ટિથી પોતાનો વ્યવહાર સાચવે છે, પણ એમાં ભળતા નથી, એની અંદર આત્મભાવે જોડાતા નથી. એટલે કહે છે કે અપ્રતિબંધ ભાવને વિશેષ દ્રઢ કરીને. તો અમે કયો ભાવ દ્રઢ કરીશું? અમારા કુટુંબીજનો અસમાધાન એનો વિશેષ કરે તો અમે અપ્રતિબંધ ભાવને વિશેષ કરીશું કે જવા છતાં પણ અમે ક્યાંય પણ એમાં લેપાઈએ નહીં. અને ત્યાં ગયા પછી ફરી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે. તો વચ્ચેનો સમય જે છે નીકળ્યા છે તો વચ્ચે 2 મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઈચ્છા રહે છે. ઈચ્છા છે જ્યારે જ્યારે મુંબઈના વેપારમાંથી નિવૃત્ત થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, અવસર પ્રાપ્ત થાય, બહાર નીકળવાની તક મળે, સંસારના વ્યવહારથી છૂટવાનો થોડો અવકાશ ઊભો થાય તો ચિત્ત ક્યાં દોડે? નિવૃત્તિ જોગમાં, કે હવે તો એ નિવૃત્તિ જોગ પોતાના સ્વરૂપ સાથે રહીએ. વૃત્તિ જ્યાં પોતામાં સમાય તે નિવૃત્તિ, વૃત્તિનું નિવર્તન થાય એ નિવૃત્તિ, વૃત્તિનું ઉપશમન થાય, આ દ્રષ્ટિ છે. પરમાર્થની અવસ્થા આ છે. સંકેતની જે ત્રણ અવસ્થા કીધી એમાં એક અવસ્થા ઉત્કૃષ્ટ સંકેત એ પરમાર્થ સંકેત. એ પરમાર્થ સંકેત જે ઉત્કૃષ્ટ છે કે જે ક્ષાયિક ભાવ સ્વરૂપનું છે, એનું એક લક્ષણ કહ્યું, વૃત્તિ વહે નિજ ભાવમાં. પૂર્વના સંસ્કારને કારણે સંગના નિમિત્તમાં રહેતો જીવ, એની વૃત્તિ સમયે સમયે એ ઉઠતી હોય, ચલિત થતી હોય અને બહાર જતી હોય, અને એમાં ઉપયોગ જો જોડાઈ જાય, ચિત્ત જો જોડાઈ જાય, તો બહિર્મુખતા આવે અને ઇન્દ્રિયોના માધ્યમથી આ જીવ સંસાર સાથે જોડાઈ જાય, સંસાર પ્રત્યય બની જાય. જ્ઞાની પુરુષ કહે છે કે આ બધાના નિયમનની અંદર એક જે લીવર છે, જે કેન્દ્ર છે, એ કેન્દ્ર શું છે? વૃત્તિ. સમયે સમયે ઉઠતી વૃત્તિઓ ચલિત છે, નિમિત્તાધીન વૃત્તિઓ છે, ચલિત છે. આવી વૃત્તિઓ ન ઉઠે. એ વૃત્તિઓમાં સુવૃત્તિઓ કરતા દુર્વૃત્તિઓ વધારે હોય છે, સદવૃત્તિઓ ઓછી, અસદવૃત્તિઓ વિશેષ. કારણ કે સંસારી જીવન પ્રાપ્ત થયું છે, કર્મ એવા છે, તો એ દુર્વૃત્તિનું જોર વિશેષ છે. સંસારમાં પણ આપણને વેદનીય કર્મ છે, પણ અસાતા વેદનીય જ છે. એથી દુઃખનું જ કારણ બને છે, દુઃખનું જ પરિણામ બને છે. કારણ પણ એ, પરિણામ પણ એ. તો વેદનીયના પ્રકાર ભલે બે રહ્યા, એમ વૃત્તિઓ પણ સદવૃત્તિ અને દુર્વૃત્તિ. પણ પ્રાયે જીવોને આ કાળની અંદર જે એને જન્મ લીધો છે, એ કાળનું દુષ્મપણું એવું છે કે સતનો જોગ કઠિન છે, સત્પુરુષનો જોગ કઠિન છે, સત્શાસ્ત્રનો જોગ કઠિન છે, એવા કાળની અંદર દુર્નિમિત્તોનો જોગ સવિશેષ છે, અને એને કારણે વૃત્તિઓનું જોર પણ દુર્વૃત્તિઓનું વિશેષ છે. જ્ઞાનીઓ વૃત્તિના સંયમનો માર્ગ લે છે અને નિવૃત્તિ એને માટે ઉત્કૃષ્ટ માર્ગ છે. સંઘની અંદર વૃત્તિઓ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં, એટલું બોધબળ નથી, એટલું આત્મબળ નથી કે જેથી એનો સંયમ કરી શકીએ, વૃત્તિઓને નિયંત્રણમાં રાખી શકીએ, કાબૂમાં રાખી શકીએ. વૃત્તિઓને સાથે આ જીવ પ્રવાહિત ન થાય એવું બળ નથી. સાધનાનું બળ જોઈએ, બોધનું બળ જોઈએ, પણ જીવને નથી. કેવળ તર્ક દલીલ કરવાથી કંઈ આ વાસ્તવિકતા જે છે એ સમાપ્ત થતી નથી. રેતીમાં માથું નાખી દે સામૃગ, એથી શિકારી અદ્રશ્ય થતો નથી. ધર્મ એ વાસ્તવિક રીતે સમજવાની, સાધનામાં જો વાસ્તવિકતા ન સમજાય અને કેવળ કલ્પના સૃષ્ટિમાં અને સ્વપ્ન સૃષ્ટિમાં સાધનાના સ્વરૂપમાં ઘણા ચડી જાય છે, એવા કલ્પનામાં ચડી જાય છે, બસ આમ કર્યું તેમ કે જાણે કાલ મોક્ષ વયો જવાનો હોય ને એવો દેખાવ કરે છે. ન થાય. અનાદિના કર્મો વૃત્તિના રૂપમાં જે છે, અને આયુના સમયે સમયે, આયુના સમય સુધી સમયે સમયે જે ઉત્પન્ન થયા કરે છે, એ વૃત્તિનું નિવર્તન કરવું, એ વૃત્તિનું ઉપશમન કરવું. કૃપાળુ દેવે આગળના એક પત્રમાં આપણે વાંચી ગયા 511માં કે આ વૃત્તિનું નિયમન કરવા જીવે પ્રયત્ન કદી કર્યો નથી. હું કરું છું એવો ભ્રમ કર્યો છે, પણ સાધના નથી કરી. એટલે એને કહ્યું કે દુષ્ટ પરિણામી જીવ છે આ. એ જગતને તો છેતર તો છેતરશે, જાતને બહુ છેતરે છે. તો વૃત્તિઓનું જો નિયમન કરવું હોય, વૃત્તિઓનો જો સંયમ કરવો હોય, વૃત્તિઓનું જો નિવર્તન કરવું હોય, કે એ વૃત્તિઓ ઉઠે, બહિર્મુખ થાય અને નવા કર્મનું કારણ બને, ત્યાર પહેલા જો નિવૃત્તિનો જોગ પ્રાપ્ત થાય તો એ વૃત્તિઓ ઉઠે, પણ એને કોઈ પોષણ ન મળે, એને કોઈ સહાયતા ન મળે, વૃત્તિઓ સ્વયં શાંત થઈ જાય. આપણને એટલા બધા સાધનો આપ્યા છે કે ભાઈ તમે સામાયિક કરો. એ કાળની અંદર, એ 48 મિનિટનો કાળ આપણને ખબર છે કે આ વૃત્તિ કાંઈ ઉઠવાની નથી એવો કાળ છે, નહીં. સમયે સમયે જીવના કર્મનો ઉદય તો છે જ, પણ જ્ઞાની કહે છે કે તું પુરુષાર્થી બન, તું નિવૃત્તિનો જોગ પકડી લે, તો એ સમયની અંદર જેટલી વૃત્તિ ઉઠશે એ ક્રિયાત્મક થઈ શકશે નહીં, કારણ કે તું શેમાં છો? સામાયિકમાં, સ્વાધ્યાયમાં, ભક્તિમાં, જિનેશ્વરની પૂજામાં, ગુરુની ભક્તિમાં, વયાવચમાં, કોઈને કોઈ પ્રકારના તપમાં જો તું હોઈશ તો વૃત્તિનું નિયમન થયા વિના રહેશે નહીં, વૃત્તિનું જોર ચાલશે નહીં, વૃત્તિ ઊભી થવાની, કેમ કે એક કર્મનો સંયોગ છે એટલે આવે, પણ એ તરત જ સમાપ્ત થઈ જાય. એટલે ઘણીવાર વિપાક ઉદય ન થાય પણ એનો માત્ર પ્રદેશ ઉદય થાય, એ આવી અને ચાલી જાય, કારણ કે સમગ્ર આત્મિક પુરુષાર્થ જે ચૈતન્યની ધારા છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત હોવાને કારણે આ ઉઠતી વૃત્તિને કોઈ પોષણ મળતું નથી. એટલે એ કોઈ વ્યવહારિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકતી નથી, સુખ દુઃખનું નિમિત્ત બની શકતી નથી, નવા કર્મબંધનું કારણ બની શકતી નથી. વિતરાગનું વિજ્ઞાન અદ્ભુત છે. તો નિવૃત્તિનો જોગ જેટલો જેટલો બને એટલો લઈને વૃત્તિઓના નિવર્તન રૂપે એ નિવૃત્તિના જોગની અંદર જીવે એવું આત્મબળ સાથે નિવૃત્તિ હોવી જોઈએ. એટલે કે છે કે એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. હવે આ સમજવાનું છે કે નિવૃત્તિ કેવી અપ્રતિબંધ રૂપ. જીવ નિવૃત્તિ લે છે, નિવૃત્તિમાં જાય છે, નિવૃત્તિનો સમય ફાળવે છે, નિવૃત્તિમાં બેસે છે, પણ પ્રતિબંધની સાથે. કુટુંબ પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહ પ્રતિબંધ, વ્યવહાર પ્રતિબંધ, આ બધાય પ્રતિબંધ ભેગા લઈ અને એ પાછો નિવૃત્તિમાં, અને પાછો જ્યારે બાજુ કહે કે હું તો જ્યારે બને ત્યારે તરત નિવૃત્તિમાં વહેવા જાઉં છું, 2 મહિના અહીંયા રહું છું, 10 દિવસ તો ત્યાં જ રહું છું, લગભગ ઘરે રહેતો જ નથી, તું ઘરે રહેતો સારું, કારણ કે તું જ્યાં જ્યાં જાય છે ને અહીંયા પ્રવૃત્તિના મંડાણ જ છે, એના કરતા તું ઘરમાં બહુ સારો છે. આ જીવના લક્ષમાં આવતું નથી કે પ્રતિબંધ ક્યાં વધારે છે. જો પ્રતિબંધ વધારે હોય તો એ નિવૃત્તિ નથી, પછી વવાણિયા ગયા, ઈડર ગયા, અગાસ ગયા, ધરમપુર ગયા કે સાયલા ગયા. યાદ રાખીએ બરોબર કે સમયે સમયે જો પ્રતિબંધના જગતમાં જ આપણે જીવતા હોઈએ, આમ છે ને તેમ છે ને આરમ છે ને સમારંભ છે ને આમ છે ને આ કાર્યક્રમ છે ને અહીંયા જવાનું છે ને આનું આ કરવાનું છે ને પ્રવૃત્તિ ગાંડાની જેમ કૈરો જ કરતો હોય, પગ વળીને બેસતો ન હોય, નિવૃત્તિ નથી, વંચના છે. અને ઘરની અંદર નક્કી કર્યું કે કામ બરોબર 10 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખવાનું, પછી 2 કલાક સુધી નિવૃત્તિમાં રહેવું, સાંજનું કામ આટલા સમયે કરવું આટલું કરવું, રાત્રિના સમયે આટલો નિવૃત્તિમાં રહેવું, તો 5 થી 6 કલાક નિવૃત્તિ ના મળશે. કોઈ પ્રતિબંધ નહીં, નો ફોન, નો મોબાઈલ, નો કોન્ટેક્ટ, નો કમ્યુનિકેશન, નથિંગ એલ્સ. કોઈ મારા ઉપર કમ્પલ્શન નથી, કરવું જ નહીં, હવે હું નિવૃત્તિમાં જાઉં છું, મારે કોઈનો સંપર્ક કરવાનો નથી, એવી વ્યવસ્થા પોતે પોતાના ઘરમાં કરી શકે. તો આ તો ઘરમાં બેઠો હોય, નીચે બેસે, કાં ક્યાં ગયા, આપ આવો બેવો, આમે બેવો કહો, આ છોકરો ક્યાં ગયો, બહુ ક્યાં ગયો, દીકરી ક્યાં ગઈ, ઓલો છોકરો કેમ દેખાતો નથી, મુનિયો ક્યાં ગયો, બાબલો ક્યાં ગયો, શું માંડ્યું છે. પછી થોડીક વાર જો તો ફોન જો તો બંધ નથી ને, કારણ કે આને હડકવા ઉપડે છે. ફોન નું આવે ને 15 મિનિટ સુધી તો મોબાઈલ જ જોયો, બેટરી તો નથી ગઈ ને કા. એને તો મિનિટે મિનિટે કોક જોઈ બોલાવનારો, આને પ્રતિબંધ વિના ફાવતું ખ્યાલ આવે છે. તું પ્રતિબંધ વિના કલાક બે કલાક જીવતા શીખી જા. એક પ્રકારનો પ્રતિબંધ નહીં, કુટુંબનો નહીં, સ્વજનનો નહીં, શરીરનો નહીં, વ્યવહારનો નહીં, અને સંચારના માધ્યમનો પણ નહીં. આ નિવૃત્તિ છે. કારણ તે સમયે જો જીવ પોતામાં હોય, કોઈને કોઈ પ્રકારની સાધનામાં હોય, સાધનાનું સ્વરૂપ પોતાને ફાવે, જ્યાંથી પોતાને સ્વરૂપ સાથે તન્મયતા થાય એવું સાધનાનું સ્વરૂપ, એને માટે તેને કોઈ નિશ્ચિત નહીં, જેથી કરીને ઉપયોગ બહાર ન જાય, આત્મરમણતા રહે, આત્મલીનતા રહે, સ્વભાવની લીનતા સહેજ પ્રમાણે થાય એવું સ્વરૂપ પકડી લે. તું એમ કે હું વાંચતો હોઉં તો કલાક સુધી મને કોઈ વિકલ્પ ન આવે તો વાંચવાનું શરૂ કર. તું કે હું ભક્તિમાં બેસી જાઉં તો મને બે કલાક સુધી કોઈ બધો વિકલ્પ ન આવે સંસારનો, ભક્તિ કર. જે સાધનાનું સ્વરૂપ, જાપ કરવા છે જાપ કર, ધ્યાન કરવું છે ધ્યાન કર. શરત એટલી જ છે ધ્યાનની અંદર કે પાછો તું કોઈ વિકલ્પમાં ચડી જતો નહીં, સ્વરૂપ મારે, સ્વરૂપની વિચારણા વિચારણા કર્યા કર. જ્ઞાનીઓએ સ્વરૂપની વિચારણા એટલી બધી કીધી છે પાર ન આવે. કૃપાળુ દેવ કહે છે અમે નિવૃત્તિનો જોગ કરવાનો છે, અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું, અને એટલા જ માટે ધન્ય છે અંબાલાલને. કૃપાળુ દેવે જ્યારે જ્યારે મુંબઈથી લખ્યું છે ત્યારે સ્પષ્ટ લખ્યું કે એવા કોઈ ગામડામાં જાઓ, એવું કોઈ સ્થાન શોધો જેમાં તમને અમને તો ન ઓળખે પણ તમને કોઈ ઓળખતું ન હોય એવા સ્થાન ઉપર તજવીજ થાય તો કરવી, જેથી કરીને કોઈ આપણને જમવાનું કહેવા આવે નહીં. અને અહીંયા તો જો ગયો હોય આશ્રમમાં અને કોઈ જમવાનું કહેવા ન આવે તો પ્રવૃત્તિને સાથે બાંધીને, પ્રવૃત્તિના પોટલા બાંધીને આપણે જઈએ છીએ, પ્રતિબંધના ગાળિયા ગળામાં નાખી અને વાત કરી છે નિવૃત્તિની, સાધનાની, આશ્રમની. આ એક કંઈ શોભાસ્પદ નથી, કોઈ પરિણામકારી નથી. શું કરવું છે? ન થાય તો ન કરવું, નથી થતું મારાથી સંસાર નથી છૂટતો, આત્મબળ ઓછું છે, બોધબળ ઓછું છે. આ વખતે એ પ્રયત્ન કરીશ આ ભાવમાં કે જેથી કરીને આવતો ભાવ જરા શાંતિ ન થાય. શું વાંધો છે? પણ છેતરપિંડી બંધ કરો, વંચના નહીં, પ્રમાણિક પ્રયત્ન. બી લોયલ ટુ ધાઉ સેલ્ફ. તું તારી જાત પ્રત્યે તો વફાદાર થા, દુનિયા પ્રત્યે વફાદારી કર કે ન કર, આત્મા પ્રત્યેની વફાદારી. જ્ઞાની પુરુષ કહે છે આત્મવંચના એ આત્મહત્યા છે. તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. આવા પરમ જ્ઞાની પણ નિવૃત્તિનો જોગ પોતાને મેળવવો હોય ત્યારે એ અપ્રતિબંધપણે થવો જોઈએ, અને આવું ઉદાહરણ શ્રીમદના જીવનમાંથી વારંવાર મળે છે. એ રાડજ ગયા તો પણ એ અપ્રતિબંધનો જોગ લઈને ગયા હતા, કોઈ ઓળખે નહીં એવા ગામમાં જવાનું. એ ગયા ઉત્તર સંડા અને એને અંબાલાલને કીધું કે 2 મહિના સુધીનો જોગ એવો લેવો છે કે કોઈ ન હોય, તો ત્યાં માત્ર રસોઈની તજવીજ થાય એટલું કરજો. તો શું થયું? અંબાલાલ ઘરે રસોઈ શીખ્યા. એ શીખ્યા એટલું જ નહીં પણ ઘરનું રસોડું લીધું ભેગું, વાસણ ને હવે મસાલા લોટ, આપણે જવું હોય તો શું કરીએ, કંઈક પ્રકારનું એ બધું ભરી લીધું. જ્યાં જાય છે ત્યાં કૃપાળદેવે જોયું કે આ મહાપુરુષ તો બધું સજ્જ ધજ થઈને આવ્યા છે, અને એ ઉત્તર સંડાનું નિવાસસ્થાન એકાંત જોયું, અને પહેલું કામ શું કર્યું અંબાલાલને કે તમે આ બધું છે ને અહીંયા ગાડલા બાટલા જાય છે બધી બધી વ્યવસ્થા કરી હતી, આ બધું લઈ અને અત્યારે ચાલ્યા જાઓ. બોલો 2 મહિના સુધી તૈયારી કરી હતી ઓલાએ, કેટલી કેટલી વસ્તુ યાદ કરે કે સાણસી જોશે, તાવીસો જોશે, ચમચી જોશે, આ જોશે, તે જોશે, કેટલા હવે મસાલા અને કેટલાય લોટ, કંઈ બિચારા શું હવે આપણને ખબર નથી શું કરતા હશે. આ બધું એને ગાડલું એને તૈયાર રખાયું હતું કે મારા પ્રભુ આવશે, બસ હવે કોઈ નહીં, મારે મારે કોઈની સેવા નહીં, હું જ સેવા કરીશ, મારે જ બધો લાભ લેવો છે. અને ભગવાને પહેલું કામ એ કર્યું કે અંબાલાલ એક ગાડું મંગાવો, એક ગાડું મંગાવો, એમાં બધું તમે મૂકી દો, અહીંથી ચાલ્યા જાઓ. શું જ્ઞાની પુરુષના જીવનમાંથી બોધ મળે છે કે નિવૃત્તિ ક્ષેત્રે જવું એટલે શું. 15 દિવસ જવું હોય આપણે એટલે કેટલી તૈયારી હોય, આપણે અડધું ઘર લઈ જાય. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગ ભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તેજ પ્રવાહમાં રહેવું થાય છે. જો ઝંખના કેવી છે ચિત્તની અંદર, સપના કેવા છે, ખ્યાલ કેવો છે, જે મુક્તિ માટે જ જીવે છે, છૂટવાને માટે જ જીવે છે, એની વિચારણાની શૈલી કેવી છે કે સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગ ભાવ, એક પણ પ્રકારનો પ્રતિબંધ અમારા ચિત્તમાં અમે સહન કરવા માટે તૈયાર નથી, એવો અસંગ ભાવ અમારો. અસંગતાનું વિશેષણ છે અપ્રતિબંધ અસંગ ભાવ. અપ્રતિબંધ અસંગ ભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તેજ પ્રવાહમાં રહેવું થાય છે. કયા પ્રવાહમાં? નિવૃત્તિના. કેવી નિવૃત્તિ? અપ્રતિબંધ સ્વરૂપ. કયા ભાવમાં રહેવું છે? અસંગ ભાવમાં. અસંગ ભાવ કેવો? અપ્રતિબંધ અસંગ ભાવ, જેને કોઈ પણ પ્રકારનો બાહ્ય પરનો કોઈ પ્રતિબંધ બાધારૂપ ન થાય તેવો. આવો અસંગ ભાવ, કેવળ નિજ ભાવમાં રહેવું તે અસંગ ભાવ. કોઈ પણ પ્રકારનો એક પરમાણુ માત્રનો સંગ પણ સહ્ય નથી, ચિત્તે આ બહુ વિચાર્યું છે તેથી આ જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ચિત્તની આટલી વિચારણા ઉત્કૃષ્ટ છે, પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે, આત્માની ઈચ્છાનો નથી. પણ થોડો પ્રતિબંધ છે અમને, એ પ્રતિબંધ છે ઉપાર્જિત પ્રારબ્ધ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જે કર્મબંધ રૂપી પ્રારબ્ધ ઉત્પન્ન થયું છે, તે પ્રારબ્ધ નિવૃત્ત થાય ત્યાં સુધી આ પૂર્વકૃત પ્રતિબંધ છે. નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે. અમારા જીવનમાં અત્યારે જે કંઈ પ્રતિબંધ છે તે આ પ્રારબ્ધ નિવૃત્ત થવા માટે, એનો હેતુ એક જ છે, પૂર્વકૃત પ્રતિબંધ છે, કોઈ નવા કર્મબંધ માટે નથી. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થાય. અમે જે પ્રતિબંધ રાખ્યો છે, વ્યવહારનો પ્રતિબંધ છે, કુટુંબનો પ્રતિબંધ છે, લાગે કે કૃપાળુદેવ લખે છે તો એમને પ્રતિબંધ નથી, બધો દેખાય છે, તો કે છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ આ નિવૃત્ત કવાર તરફનો લક્ષ્ય છે, એટલે એટલો પ્રતિબંધ અમારો પૂર્વકૃત છે, આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. એટલે જે સંસાર દેખાય છે એમાં ઈચ્છા બિલકુલ નથી, જે છે તે પૂર્વકૃત પ્રારબ્ધ આધીન છે. ઈચ્છા નથી, ઉદય છે, પ્રારબ્ધ છે. પ્રારબ્ધમાં ઈચ્છાનો અભાવ હોય, કારણ પૂર્વકૃત છે. આપણે ઈચ્છીએ એવું પ્રારબ્ધ પરિણામ ન આપે. પ્રારબ્ધ જે રીતે નિર્મિત થયું હોય, સર્જિત થયું હોય, તે જ પ્રકારે પરિણામ આપ્યા કરે. એટલે પ્રારબ્ધકૃત જે પ્રતિબંધ છે તે પૂર્વકૃત છે. એ પૂર્વકૃત પ્રતિબંધમાં અમારી ઈચ્છાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. કોઈ ઈચ્છા નહીં, આત્માની ઈચ્છાનો પ્રતિબંધ નથી. જે છે તે પૂર્વકૃત ઉપાર્જિત પ્રારબ્ધ છે. સર્વસામાન્ય લોક વ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવો રાખી આ ક્ષેત્રેથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે તે પણ ઉદય આગળ બનતું નથી. લક્ષ્ય તો એ છે કે સર્વ વ્યવહારથી સર્વ સામાન્ય લોક વ્યવહારની નિવૃત્તિ લેવી છે, પણ એ વાત હવે તમને કોઈ બીજા પ્રસંગે કહીશું. પણ અત્યારે તો આ ક્ષેત્રથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે. જે ક્ષેત્રમાં બેઠા છીએ મુંબઈ મોહમહી ક્ષેત્ર છે, ઉપર પત્રમાં આપ્યું છે, એ મોહમહી ક્ષેત્ર આ ક્ષેત્રથી સર્વ ક્ષેત્રથી અમને તો નિવર્તવું છે, સર્વ સંબંધથી નિવર્તવું છે, સર્વ વ્યવહારથી નિવર્તવું છે, સર્વ વૃત્તિઓથી નિવર્તવું છે. પણ એની વિશેષ વાત બીજા પ્રસંગે તમને જણાવીશું. પણ અત્યારે તો આ ક્ષેત્રથી નિવર્તવા વિશે વિશેષ અભિપ્રાય રહે છે. અત્યારે તો અમને એક જ અભિપ્રાય રહે છે કે અમે આ ક્ષેત્રથી કેમ જલ્દીમાં જલ્દી નિવર્તીએ, તે પણ ઉદય આગળ બનતું નથી. ઉદય એવો છે કે અમારી આટલી ઈચ્છા હોવા છતાં બનતું નથી. ઈચ્છા નથી, બનતું નથીનું કારણ શું? ઈચ્છા નથી, પરંતુ પૂર્વકૃત પ્રારબ્ધ છે, ઉપાર્જિત પ્રારબ્ધ છે. તો પણ અહોનિશ એ જ ચિંતન રહે છે તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. ઉદય છે અને ઉદય જ્યારે ચાલુ છે ત્યારે ચિત્તની અવસ્થામાં વિચારણા શું ચાલે છે? તો કે અહોનિશ, રાત્રિ અને દિવસ, 133ના પત્રમાં આવે છે, રાત્રિ અને દિવસ એકમાત્ર પરમાર્થનું ચિંતન રહે છે. એમાં તો પછી ઉઠવું, બેસવું, ખાવું, પીવું, બોલવું, ચાલવું, સૂવું, ન સૂવું, આ બધા જ જુદી જુદી પ્રક્રિયાઓ મૂકીને કહે છે કે ક્યાંય આત્મા એમાં લેપાતો નથી. કશું ગમતું નથી, લક્ષ્મી ગમતી નથી, લક્ષ્મીનો અભાવ અગમતો નથી. આ કેટલું બધું લખ્યું છે, 133મો પત્ર આખું. અહો રાત્ર પરમાર્થ વિષયમાં જેનું ચિત્ત લીન થયું હોય એની કેવી દશા હોય? ઉદાસીનતાનું એ સ્વરૂપ છે. અહોનિશ એ જ ચિંતન રહે છે. એક પદ આપણે બોલીએ છીએ, અહો રાત દિવસ મને રહેજો, રટણ તમારું, સ્મરણ તમારું, એમ બોલે છે કે એ જ દિવસ, દિવસ ને રાજ એ જ ચિંતના છે. અહોનિશ ચિંતના તો એક સ્વરૂપની જ છે, બીજી કોઈ ચિંતના આ જગતના કોઈ વિષય પ્રત્યેની નથી. તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. તો થોડા કાળમાં આ બધું બનશે. 51નું વર્ષ છે, 1951, અને હાથ નોંધમાં લખ્યું છે કે એક વર્ષને 10 મહિના, 8 મહિનાથી વધારે કાળ હવે આ ક્ષેત્રમાં રહેવાનું નથી. આ એમનો જ્ઞાનનો પોતાનો પરિચય છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંઘનું વિશેષ કારણ છે. આ ક્ષેત્ર એટલે મુંબઈ, એના પ્રત્યે દ્વેષ નથી. આપણને તો જવા ન મળે તો દ્વેષ હોય, ના રે ને એમાં શું ભયડું, પણ કાકા તારી પાસે ટિકિટ નથી, જવાનું કોઈ ઠેકાણું નથી, એમ નથી, કોઈ દ્વેષ નથી, પરંતુ સંઘનું વિશેષ કારણ છે. જુઓ ક્ષેત્રની પરિચય કેવો આપે છે. આ ક્ષેત્ર અમારે છોડવું છે, એનાથી નિવૃત્ત થવું છે, એનું કારણ શું? એના પ્રત્યે દ્વેષ નથી. પણ ક્ષેત્ર એવું છે, કેવું છે? સંઘનું વિશેષ કારણ છે. હવે એ પછી મુંબઈ હોય કે ઈડર હોય, જો સંઘનું વિશેષ કારણ હોય તો તો નિવૃત્તિ ક્ષેત્ર નથી. ગમે ત્યાં જઈએ, ધર્મસ્થાનમાં જઈએ અને સંઘનું વિશેષ કારણ રૂપે ધર્મસ્થાન હોય તો ત્યાં નિવૃત્તિનો અવકાશ નથી. સમજવાનું છે બધું. આપણે આપણા કાટલા તોલા નક્કી કરી નાખ્યા છે, મેઝરમેન્ટ નક્કી કરી નાખ્યું છે કે હું ઘર છોડીને આશ્રમમાં રહું તો મોટો ધાર્મિક, નિવૃત્ત, વૈરાગી, ઉદાસીન, જેટલા વિશેષણ પોતાના લગાડી શકાય એટલા લગાડે, એની મોટો પરમ ધાર્મિક. પણ ત્યાં ઊંઘ દિવસ દિને રાત સુધી મંડ્યો છે પ્રવૃત્તિની અંદર. સંઘનું વિશેષ કારણ છે. કેટલીક વાર વિશેષ સંઘનો મેળાવડો હોય ત્યારે આપણે ત્યાં વધારે જઈએ છીએ. શું કામ? દુનિયાભરના લોકો આપણને ત્યાં મળશે. કોઈ ન હોય એને એમ લખે કે અત્યારે કોઈ નથી, જરા આવો ને. હમણાં એક ફોન આવ્યો હતો ભવાણિયા કે કોઈ નથી, એટલે રમેશભાઈ કરીને મહેતાજી છે, કે હું એકલો અકળાઈ જાઉં છું, જરા બે ચાર લોકો તમે આવો તો સારું. આ કે નાર ના તો અમર નથી આવ. પણ હમણાં એમ જણાવવામાં આવે કે 8 બસ આવવાની છે ધરમપુરથી, તો અહીંથી પોતે દોડશે. પણ તું ધરમપુરમાં નથી, શું કામ જાશ અહીંથી? 900 આવે છે. પણ તારે શું 900 આવે કે 800 આવે? મંડો છે એ તો. આ બતાવે છે કે સંઘનું વિશેષ કારણ જીવને કેટલું પ્રિય છે. ત્યાં તેની નિવૃત્તિ મળવાની છે તો કે ના, કારણ તોય બધાને મળી શકાય એવું નહીં. કેટલાય ઓળખીતા આપણા, કેટલાય સંબંધીઓ હતા, કેટલાય હગાવાલા હતા, કેટલાય ભાઈબંધ દોસ્તાર હતા. ઓલાએ ફોન કર્યો તો ઓલાએ કર્યો તો, અને આવતા પેલા 8 દિવસે એ જ હેલા કરે છે રામાયણ, અને ગયા પછી એ જ હાલશે, દોડતો જશે. સંઘનો વિશેષ કારણ ક્ષેત્ર નિવૃત્તિનો અને પરિણામ પ્રવૃત્તિનો. જ્ઞાની કહે છે આ વાત અમે નથી કરતા, મુંબઈ પ્રત્યે અમને દ્વેષ નથી, પણ સંઘનું વિશેષ કારણ છે અને અમે નિવૃત્તિ જોગનું આરાધન ઈચ્છીએ છીએ. કારણ કે નિવૃત્તિ જોગથી પૂર્વનું પ્રારબ્ધ છે એ નિવર્ત જાય, એની વૃત્તિઓ બધી નિરસ્ત થતી જાય. એ કોઈ વૃત્તિ રાગની, દ્વેષની, સ્નેહની, મમતાની એ ઉઠે તો એને કોઈ સ્કોપ ન મળે અને એ ખરી પડે. આત્માનું જોર રહે, સ્મરણનું જોર હોય, ભક્તિનું જોર હોય, તપનું જોર હોય. તો કે છે એ સંઘનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. અમારે પ્રવૃત્તિનું કંઈ પ્રયોજન નથી, અમારે માત્ર નિવૃત્તિનું આરાધન કરવું છે. અમને શું પ્રવૃત્તિનું પ્રયોજન હોય? અને આપણને નિવૃત્તિ ક્ષેત્રમાં જવા માટે આપણે ત્યાં શું મંગાવીએ? માહિતી કે કંઈ કોઈ પ્રવૃત્તિ છે તો આવીએ. ખ્યાલ આવે છે, બેસે છે વાત? એમાં કંઈ બહુ આપણે બહુ દુઃખી ન થવું, કારણ કે આપણી હજી એવી કોઈ સાધકની અવસ્થા નથી. અને છતાંય માની લેવું તો જરૂર દુઃખી થાય કે છે અવસ્થા કંઈ નહીં અને ખૂબ માની બેઠો છું મોટો સાધક અને હું આમ કરું છું ને હું તેમ કરું છું. આવા ખોટા મિથ્યા સંતોષમાં ક્યારે રહેવું? કારણ કે એનાથી લાભ નહીં થાય, પરિણામ કંઈ નથી. એટલે આત્માને તેવા લાભનું કારણ નથી, અમને કોઈ પ્રવૃત્તિનું પ્રયોજન નથી. આ પ્રવૃત્તિનું ક્ષેત્ર છે તેમાં રહેવાથી આત્માને શું લાભ? જીવનમાં લક્ષ્ય બંધાયો નથી ત્યાં સુધી આ એકેય વાતની ઘડ ન પડે. લક્ષ્ય બંધાયો હોય કે છૂટવા માટે જ જે જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. દિનબંધુની વ્યવસ્થા જ એવી છે કે છૂટવાના કામીને બાંધતો નથી અને બંધાવાના કામીને છોડતો નથી. એ નિવૃત્તિ ક્ષેત્રમાં જાય તો એને છોડે નહીં. એમ જાણી આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજ બુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. તો સાહેબ મુંબઈ શું કામ રહ્યો છો? કૃપાળુ દેવની, અંતરંગ દશાનું ચિત્રણ, ભાવધારાનું ચિત્રણ શબ્દમાં બહુ કઠિન છે, બહુ કઠિન છે. કૃપાળુ દેવે આ વાત મૂકી છે કે નિજ બુદ્ધિથી, અમે જો બુદ્ધિથી વિચાર કરીએ તો આ કોઈ પ્રયોજનભૂત લાગતી નથી પ્રવૃત્તિ, અમને કોઈ પ્રયોજનભૂત નથી. અમને શું મેળવવું છે? મોટા ક્ષેત્રમાં જઈએ તો થોડાક આગળ આવીએ, બે પૈસા કમાઈએ, બધાનો સંપર્ક થાય, અમને કઈ પ્રયોજન નથી. આપણને કેવું પ્રયોજન તરત થાય? મોટા ક્ષેત્રમાં જઈએ જવાનું થાય તો, અહીંયાનું ક્ષેત્ર નાનું પડે, આવડો મોટો હિન્દુસ્તાન, તેમ થાય કે વિદેશ જઈએ, બધી જગ્યાએ આ છે. નિજ બુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ કેમ રહીએ છીએ? જુઓ આ સ્થિતિ. ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી, જ્ઞાનીએ કહ્યું છે કે જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એ પ્રારબ્ધ અનુસાર પરિસ્થિતિની વાત છે, ઈચ્છાની વાત નથી. ઉદય અનુસાર જે સ્થિતિ પ્રાપ્ત થાય તેનો સહર્ષ સ્વીકાર કરવો, ઉદાસીનતાપૂર્વક સ્વીકાર કરવો, એમાં ન રાગ ન દ્વેષ, સમપણે એનો સ્વીકાર કરવો. એટલે કે છે, ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી, ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. અમે આ વ્યવહારમાં મુંબઈની અંદર આ દુકાનમાં બેઠા બેઠા પ્રવૃત્તિ ચાલે છે, એ પ્રવૃત્તિનો જોગ અમારો છે, એ પૂર્વપાર્જિત કર્મને કારણે છે. એ ઉદય વેદવા અમે આ પ્રવૃત્તિનો જોગ વેઠીએ છીએ. એક કામ કરવું અને એક કામ વેઠની જેમ કરવું. વેઠ એને કહીએ કે જે ગામ જે કામમાં પોતાને કોઈ રસ રુચિ નથી, કોઈ અંતરનો લગાવ નથી. વેઠ તો ગુલામો પાસે અગાઉના જમાનાની વ્યવસ્થા એવી હતી કે રાજાઓ ઠાકુરો ગિરાસદારો ગામની અંદરના નબળા વર્ગને પોતાને ત્યાં બોલાવે, એક પૈસો મજૂરીનો આપે ને પોતાનું બધું કામ એને કરવાનું હોય. કેવી રીતે કરવાનું હોય એને કહેવાય વેઠ. આજે તમને વેઠ ઉપર બોલાવ્યા છે, વેઠ ઉપર બોલાવ્યા છે એટલે વેતન મળશે નહીં અને મજૂરી કરીને તમે તૂટી પડો. ગુલામ પ્રથા અમેરિકામાં હતી અને વેઠ પ્રથા ભારતમાં હતી. આ બધા રજવાડાઓ, રાજાઓ, ઠાકુરો, ગિરાસદારો આ બધા એની નીચે આશ્રિતોને એની પાસે વેઠ કરાવતા હતા. તો વેઠે જેને જવાનું હોય, જેનો વારો વેઠમાં જવાનો આવ્યો હોય, એને એ પ્રવૃત્તિ પ્રત્યે રૂચિ કેટલી, લગાવ કેટલો, પ્રયોજન કેટલું, લેશ માત્રને કયો ભાવ રહે કે ક્યારે આ કામ પૂરું થાય, ક્યારે છૂટીએ. કારણ છૂટકો જ નથી, અસહાય અવસ્થામાં છીએ, આપણી ઈચ્છાનો ત્યાં કોઈ અવકાશ નથી. વેઠમાં તે જયારે જવાનું છે ત્યારે ઈચ્છાનો કોઈ અવકાશ નથી. આ જ્ઞાની પુરુષ કે છે મુંબઈ જેવા ક્ષેત્રમાં ઉદય વેદવા આ પ્રવૃત્તિનો જોગ વેઠીએ છીએ. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી. શું નિશ્ચય થયો છે? કે સર્વસંગ મોટા આશ્રવ છે, સર્વસંગ મોટા આશ્રવ છે. આ અમારો નિશ્ચય કેવી રીતે થયો છે? સંઘથી કંટાળીને થયો છે, સંઘમાંથી દગો મળ્યો માટે થયો છે, સંઘમાંથી વિશ્વાસઘાત થયો માટે થયો છે, સંઘમાંથી નુકસાની વેઠવાની આવી છે માટે થયો છે? નહીં. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો નિશ્ચય છે કે સંઘ છે એ આશ્રવ છે, આશ્રવ છે એ બંધનું કારણ છે, આશ્રવનું પરિણામ બંધ. નવ તત્વની અંદર જીવ અજીવ આશ્રવ, પછી શુભ હોય કે અશુભ હોય, પુણ્યરૂપ હોય કે પાપરૂપ, પણ પરિણામ બંધ. પછી સંવર આશ્રવનો નિરોધ આ નિવૃત્તિ નિર્જરા તપ અને પરિણામ મોક્ષ સંવર અને નિર્જરાનું પરિણામ મોક્ષ આશ્રવ પુણ્ય કે પાપ એનું પરિણામ બંધ અને એ જે કંઈ થાય એ બંધ અથવા મોક્ષ એ પુદ્ગલ સાથે અજીવ સાથે જીવને સંબંધ છે જીવ જો પુદ્ગલથી છૂટો છે તો ત્યાં આ અવસ્થા ઘટતી નથી એટલે આખો સંસાર નવ તત્વોમાં સમાયેલો છે જીવને અજીવ સાથે માત્ર મોહદ્રષ્ટિથી થયેલો જે આશ્રવ છે સંગ છે એ સંગ એ જ એના આશ્રવનું કારણ છે જ્યાં સુધી સંગ ન છૂટે ત્યાં સુધી આ જીવનો મોક્ષ થાય નહીં એટલે જ્ઞાનીઓએ વિતરાગ માર્ગની અંદર છૂટવા માટેની સાધનામાં એક અનિવાર્ય તત્વ મૂક્યું સર્વસંગ પરિત્યાગ સર્વસંગ પરિત્યાગ ગમે તેટલી દલીલ કરવી હોય કરે જેને તર્કથી કરવું હોય કહે વિતરાગના માર્ગમાં ઋષભદેવથી માંડીને મહાવીર સુધીના એ પણ અનંતા તીર્થંકરોએ આ જ માર્ગનું આરાધન કર્યું છે કૃપાળુ દેવ લખે છે કે તો એ બધા મહાત્માઓએ જેને સંસારને પોંટ દીધી તો તારી પાસે એવું ક્યુ બળ છે કે તું જીતવાનો હતો દલીલથી બધું કહીએ આપણે બધું ઠીક છે સમાધાન પૂરતી વાત સાચી છે સર્વસંગ પરિત્યાગ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી બીજો કોઈ માર્ગ નથી કારણ નિશ્ચય છે આ તત્વનો સિદ્ધાંતનો શું કે સર્વસંગ મોટા આશ્રવ છે તો હું ઘરમાંથી નિવૃત્તિને પથારો કરીને બેસું તો એ શું વૈરાગ છે એ સંવર છે શું તત્વજ્ઞાનની આપણે સમજ કેળવવી છે વિતરાગની અંદર જે વાપ્યું છે આખું નવ તત્વ એની અંદર આખું જૈન દર્શન વિતરાગ દર્શન મોક્ષ માર્ગ સમાઈ જાય છે તો આપણે વ્યાખ્યા શું કરવી છે આશ્રવની સર્વસંગ મોટા આશ્રવ છે આત્મામાં ઉત્પન્ન થયેલો એવો આ નિશ્ચય છે અને બદલતો નથી ગમે તેવી સ્થિતિ આવે ગમે તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય આ સિદ્ધાંતમાં કોઈ બદલ થતો નથી આમાં અમારું શ્રદ્ધાન કંઈ આગુ પાછું થતું નથી કારણ કે અમારા આ નિશ્ચયનો આધાર શું છે આત્મામાં ઉત્પન્ન થયેલો જ્ઞાને કરીને આ નિશ્ચય છે આ કોઈ અજ્ઞાનથી નથી આ કોઈ મોહથી નથી આ કોઈ બુદ્ધિથી નથી જ્ઞાને કરીને છે નિર્મળ જ્ઞાન છે એનાથી થયેલો નિશ્ચય ચાલતા જોતા પ્રસંગ કરતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે આવે છે અને આવી શકે તેવી છે તેથી અહોનિષ્ઠે મોટા આશ્રયરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે શું જ્ઞાનીના હૃદયનો પોકાર છે મુનિને લખે છે કે આ આશ્રવનું સ્વરૂપ શું છે આશ્રવનું પરિણામ શું છે આ સંઘનો આપણે સંગ વધારતા જઈએ સંઘનું ક્ષેત્ર વધતું જાય સંઘનું બળ વધતું જાય સંઘનો વ્યાપ વધતો જાય તો આ સંઘ શું જીવને વૈરાગ્યમાં લઈ જાય સંઘ શું કરે તો કે ચાલતા જોતા પ્રસંગ કરતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે અમારો નિશ્ચય છે કે સર્વસંગ એ આશ્રવ છે અને આશ્રવનું પરિણામ શું છે નિજ ભાવનું વિસ્મરણ કઈ અવસ્થામાં ચાલતા જોતા પ્રસંગ કરતા અને કેટલી વાર લાગે જીવને સ્વભાન ભૂલાતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે બેસે છે વાત આશ્રવનું સ્વરૂપ આશ્રવનું પરિણામ માટે જ્ઞાનીઓએ સર્વસંગ પરિત્યાગ ઉપદેશ્યો છે અને જ્યારે જ્યારે સાધના કરવાની ઈચ્છા થાય ત્યારે સંઘનું વર્તુળ નાનું થવું જોઈએ કે મોટું થવું જોઈએ? સંક્ષેપ હોવો જોઈએ કે વિસ્તાર હોવો જોઈએ? સમજવું પડશે. એ કહે છે નિજ ભાવને વિસ્મરણ કરાવે છે અને તે વાત, આ વાત અમે કહીએ છીએ, આ કોઈ દલીલની નથી, કેવા ખાતર નથી, કલ્પનાની નથી, તર્કની નથી, એ વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે અને આવી શકે તેવી છે. એટલે જો તમે પ્રયત્ન કરો તો તમને પણ, અમને તો પ્રત્યક્ષ જોવામાં આવી છે કે સર્વસંગનો સાથ હોય તો નિજ ભાવ વિસ્મરણ હાલતા ક્યારે થઈ જાય એ ખબર પડે નહીં, વૃત્તિ ક્યારે એની અંદર ચાલી જાય એ કંઈ ખબર પડે નહીં. નિજ ભાવનું વિસ્મરણ કરાવી દઈએ એવો આ સંઘનો પ્રભાવ છે, એવું આ આશ્રવનું સ્વરૂપ છે. કે છે પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અત્યારે પણ અમને આવે છે, આટલું બોધબળ છે તો પણ, અને આવી શકે તેવી છે. પ્રયત્ન કરો તો આવશે કે સંઘ છે એનું પરિણામ નિજભાવનું વિસ્મરણ થયા વિના રહે નહીં. તેથી અહોનિશ, ફરીથી બીજો શબ્દ આવ્યો ફરીવાર, અહોનિશ દિવસ અને રાત્રિ તે મોટા અસરરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે. અમને તો સંગમાં ઉદાસપણું રહે છે. મુનિઓને કહ્યું તું હવે કોઈનો સંગ ગમતો નથી. અરે તમારે પણ ન આવવું. હમણાં ગઈકાલે પ્રસંગમાં આવ્યું તું, ઈડર પહોંચ્યા મુનિઓ તો શું કીધું, શા માટે પાછળ પડ્યા છો, જાઓ હવે તમે, અમને છોડો, અમને અમારા સ્વરૂપમાં રહેવા દો. શું દ્વેષ હશે મુનિઓ પ્રત્યે? અરે એ મોક્ષ માર્ગના આરાધક છે, બધું જ હોવા છતાં તમે તમારું કરો, અમને અમારું કરવા દો. અમે અહીંયા નિવૃત્તિમાં આવ્યા છીએ, અમે સ્વરૂપસ્થ થવા આવ્યા છીએ, અમને કોઈનો સંગ સહ્ય નથી, અમારાથી સહન થતો નથી. સર્વસંગમાં ઉદાસપણું રહે છે અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે. આ અમારું ઉદાસપણું તો કેવું છે કે દિવસે દિવસે વર્ધમાનપણાને પામે છે. આ વર્ધમાનપણાને પામતું આ અમારું ઉદાસપણું તે વિશેષ પરિણામને પામીને સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે. ઈચ્છા તો એવી રહે છે કે આ વન્સ ફોર ઓલ ટોટલ સર્વસંગથી આ નિવૃત્તિ અમારી થાય, અમને એક પણ સંગ ગમતો નથી, એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે સર્વસંગથી નિવૃત્તિ થાય. આ જો વાત પકડાય તો કૃપાળુ દેવની અપૂર્વ અવસરના પદની અંદર જે વ્યથિત થતો અંતરનો પોકાર અને આ જે વેદના સંઘની અંદરની એ સમજાય.
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છે દીને વિચાર શું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કોઈ બંધન,
બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથતા જોઈએ છીએ, સર્વ સંબંધના બંધનોને છેદી નાખવા જ ગમે તેવા તીક્ષ્ણ નહીં ચાલે, બાધારૂપ છે. સંઘ નિજ સ્વરૂપને વિસ્મરણ કરાવી દે, સમય માત્રમાં ભાન ભૂલાવી દે અને સંઘનું કોઈ પ્રયોજન નથી, શું કામ રાખવો? નિજ સ્વરૂપને દ્રઢ તો કરાવવાનો જ નથી કોઈ કાળે, તો શું કામ સંઘ? પ્રયોજન બુદ્ધિ શું, મુક્તિ કે બીજું કઈ? જો મુક્તિનું પ્રયોજન હોય, ભાવના બોધની અંદર આપ્યું છે કે ચાલો નિવેડો લઈએ, પ્રયોજન મુક્તિ, પરિણામ દુઃખની નિવૃત્તિ, આ બે જ બરોબર લક્ષ્ય કરીને આખો સાધનાનો માર્ગ છે. આ લક્ષ ચૂકી જઈએ છીએ અને બાકીના સાધનોમાં આપણે ગળાડૂબ થઈએ છીએ. પછી શું કરવું શું ન કરવું એનું કોઈ પ્રમાણભાન આપણને રહેતું નથી. અને બધું જ કર્યા પછી હે ભગવાન હું ભૂલી ગયો નહીં, હું હારી ગયો. જિંદગીના અંતે શું કહે, સાચું બોલે તો હું, પણ તે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ સુધી આ બધું કર્યું પરમાર્થના નામે, સાહેબ સાચું હવે કહું છું હું હારી ગયો. જે પ્રાપ્તવ્ય હતું તે પ્રાપ્ત થઈ શક્યું, કાળ ગયો, હવે મનુષ્ય ભાવ પૂરો થવા આવ્યો અને જેની અંદર મોક્ષ માર્ગમાં સંચરણ થાય એવો અદ્ભુત અવસર હાથમાંથી સરી પડ્યો. હવે પસ્તાવો કરે શું મળે, કઈ રહ્યું નહીં હાથમાં, ગણતરીના શ્વાસ બાકી છે, કઈ રહ્યું નહીં. ફરી આ દુર્લભતા એવી છે કે અનંત કાળ વયો જશે તો પણ આવો અવસર પંચેન્દ્રિય પણું સંઘની પણું છ પર્યાપ્તિ અને વિતરાગ માર્ગનું શાસન સદગુરુનો યોગ અને એના વચનનો યોગ એ મળવો આ જીવને દુષ્કર છે. આ સમજી શકાય એવી સ્થિતિ મળી છે. સૌથી વધારે જો આપણે ભાગ્યશાળી હોય તો એ છે કે વિતરાગના અને પરમ પુરુષના બોધને સમજી શકીએ એવી આપણી મનસ્થિતિ છે. બહુ ઘણી મોટી ઉપલબ્ધિ છે. અનંત કાળ વયા જાય, યોનિની યોનિ, દેહના દેહ બદલાઈ જાય, આવી સમજણ આવવી, સમજી શકાય એવી સ્થિતિ આવવી બહુ મુશ્કેલ છે. પણ જીવને એનું મહત્વ નથી, કારણ એ સમજી શકાય એના કરતા એ પોતાનું સમજણ ડાપણ બીજાને બતાવી શકાય એવી સ્થિતિની અંદર વિશેષ પ્રવૃત્તિમાં છે. કે મને મોકો મળ્યો છે તો દુનિયાને દેખાડી દઉં, તારે દુનિયાને દેખાડવાનો મોકો નથી મળ્યો, તને તને મોકો મળ્યો છે આખી દુનિયાને સમજવાનો, કે દુનિયાથી વિરક્ત થઈ જવું એ પ્રયોજનભૂત નથી, સંસાર પ્રયોજનભૂત નથી, સર્વસંગ પ્રયોજનભૂત નથી, પ્રયોજનભૂત મુક્તિ છે. અને મુક્તિ આ અવસ્થામાં જો થઈ શકે તો થાય, એના પગ એના પગલે જવું હોય, એ માર્ગમાં પદાર્પણ કરવું હોય તો જ થશે, સંકિત પ્રાપ્ત કરીને અથવા આત્માના સંસ્કાર લઈને, કે જેથી તેને અન્ય ગતિની અંદર આ પૂર્વ સંસ્કારોના બળને કારણે સંકિત થાય. કાંઈ તિર્યંચમાં સંકિત થાય એટલે કાંઈ તે વખતના તે ભવના પુરુષાર્થથી ન થાય, પણ પૂર્વના સંસ્કારોની જાગૃતિથી થાય. તો પૂર્વના સંસ્કારો તો અર્જિત કર્યા હોય તો જાગૃત થાય કે એમને એમ થાય. આ મહામૂલો અવસર, મહાત્મા પુરુષનો આવો સાચા પુરુષનું ઓળખાણ થઈ જાય, એનો આશ્રય બંધાઈ ગયો. કૃપાળુદેવે 692માં કીધું તું તરી ગયો, કારણ આશ્રયપૂર્વક દેહ તારો છૂટે, આશ્રય નથી બંધાતો કારણ કે ઓળખાણ નબળું છે, ઓળખાણ અધૂરું છે. ઓળખાણ કેમ નબળું છે, હજી પોતાના ઓળખાણમાંથી બહાર આવતો નથી એટલે મહાપુરુષનું ઓળખાણ નહીં થાય. એને મહત્વ કોનું છે, હજી લૌકિક મહત્વ વધારે છે, લોકસંજ્ઞાનું મહત્વ વધારે છે, દુનિયાની દ્રષ્ટિએ બધું મહત્વ જીવે છે ત્યાં સુધી આ દાખલાનો સરવાળાનો ઉકેલ આવે એમ નથી. અહીંયા તો સ્વરૂપલક્ષી આત્મલક્ષી એવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે કંઈક મેળ પડે એમ છે. સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે. આ પત્ર પ્રથમથી વ્યવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે કે આ તો બધું સામાન્ય વ્યવહારનો પત્ર છે એવું લાગે, કેમ કે અહીંયા જવું છે, લગ્નમાં જવું છે, અહીંયાથી નિવૃત્તિ લેવી છે, પછી નિવૃત્તિ યોગમાં જવું છે, મુંબઈ છોડવાની ઈચ્છા છે, એટલે લાગે કે આ બધું વ્યવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજ માત્ર નથી, એમાં એ વાત છે જ નહીં, વ્યવહારિક વાત છે જ નહીં. વ્યવહાર તરફ ને તો ભયંકર ઉદાસીનતાથી આ પત્ર લખાયો છે. શું વાત છે, અસંગપણાનો આત્મભાવનાનો માત્ર અલ્પ વિચાર લખ્યો છે. વ્યવહાર તો છે જ નહીં, પણ થોડું ઘણું લખ્યું છે. એ શું લખ્યું છે? અસંગપણાનો અમારો, અમારા દિલની અંદર જે અસંગપણાની ભાવના, જે 170માં લખ્યું કે એક અસંગપણું મળે તો પૂર્ણ પરિણામ આવે એમ છે. 15 અંશે પહોંચી જવાયું છે. એક તત્વની ખામી છે, એ જો આવશે તો એ એક ક્ષેત્ર બાકી અનુભવમાં બાકી છે, એ પણ આવી જશે. આ સંગ નિવૃત્ત થતો નથી, સંગ નિવૃત્ત થતો નથી. અસંગપણાનો અને આત્મભાવનાનો માત્ર અલ્પ વિચાર. અમારી આત્મભાવના શું છે? અમારી આત્મભાવના એ છે કે સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે નહીં રહે અમારું, અમને ત્યાં સુધી ચેન નહીં પડે. સર્વ વ્યવહારથી નિવૃત્તિ અમારે જોઈએ છે. આ જેની અંદર રોમે રોમની અંદર આત્માના પ્રદેશે પ્રદેશની અંદર આ પોકાર ઉઠે અને આત્મભાવનાથી રોમ રોમ રંજિત હોય જેના, એવા પુરુષને હસ્તે લખાયેલી અપૂર્વ અવસરનું પદ તો સમજાય કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો સર્વસંગ પરિત્યાગ આ અનંતા તીર્થંકરોએ એના બોધમાં જે કહ્યું છે કે હે જીવ, પૂર્ણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જોઈતી હોય તો એક પરમાણુનો સંગ પણ ગ્રાહ્ય નથી, એને સંમતિ નથી. એટલી અદ્ભુત આત્મભાવના અને અસંગ ભાવનાનો આ પત્ર અહીં પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.